મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તત્વચર્ચા તારીખ 25/6/83 સળંગ પ્રવચન નંબર 41.
આત્માનો વિકાસ સામાન્ય જેટલું જે સ્વભાવ છે, વિચારણ છે, અપન છે, એ જો મારા વિકાસ સામાન્ય સ્વભાવમાં રમત અપ્રમતનો વિકાસ ભાવ છે, એવો જે મારો સ્વભાવ જે હું છું, તે સ્વીકારી સામાન્ય શુદ્ધ આત્માની વૃદ્ધિ કરવી અને અશુદ્ધતાની પૂર્ણને પૂર્ણના ફળની વૃદ્ધિ થઈ જાય છે. પૂર્ણને પૂર્ણના ફળની વૃદ્ધિ એવી જે અનાજની વૃદ્ધિ સંયોગની છે, એ સંયોગની વૃદ્ધિ છોડવી, સંયોગની ભાવની વૃદ્ધિ છોડવી, એમાં મારું હિતને કલ્યાણ નથી. હું તો જ્ઞાનમય ને આનંદમય આત્મા છું, રાગમય નથી અને દુઃખમય પણ નથી. પર્યાય અપેક્ષા એ જીવ રાગમય ને દુઃખમય છે, પર્યાય દ્રષ્ટિ છે, વ્યવહાર લઈએ છે, પણ એ પડખાને જાણીને, એ પડખાને જાણવું પ્રથમ, જાણીને એને ગૌણ કરવું, એનું લક્ષ્ય છોડી દેવું, કે ખરેખર વ્યવહાર નહીં કહે છે એવો હું નથી. વ્યવહાર નહીં જીવને મનુષ્ય કહે છે, વ્યવહાર નહીં જીવને રાગી કહે છે, વ્યવહાર નહીં જીવને કર્મના સંબંધવાળો કહે છે, વ્યવહાર નહીં જીવને દુઃખી કહે છે. ક્યારે બધી દુઃખરૂપ છે જે વ્યવહાર નહીં ના પડખાને જાણીને પછી જે વ્યવહાર નહીં કહે છે એ અસત્ય છે, અહંકાર છે. આત્માનું એ વાસ્તવિક સ્વરૂપ એનું પ્રતિપાદન કરતો નથી. ભગવાન આત્મા છું એમ સ્વભાવને કેળવવી
કેળવવી પ્રશ્ન છે.
આમાં સીધી વાત છે કે આ મનુષ્ય તેવું નથી અને હું તો જ્ઞાન લઈ આત્મા છું, એમાં એટલી વાત હજી સ્વીકારમાં ના આવે તો રૂપિ ક્યાંથી કરવાય. હું અશુદ્ધ છું, ભાઈ હું અશુદ્ધ છું, એ પર્યાય અપેક્ષા અશુદ્ધ છું એ જાણવું, જાણવું પછી એનું લક્ષ્ય છોડી દેવું કે હું અશુદ્ધ નથી, હું તો શુદ્ધ છું, શુદ્ધ છું, અશુદ્ધ નથી. એમ શુદ્ધના પડખાને એ જીવ જેવે છે જેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, અશુદ્ધ ને જેવે છે. હું વિચાર છું, હું અજ્ઞાની છું, કર્મના સંબંધો આવો છો, હું રાજી છું, હું કર્મ ચેતના હોવ અને કર્મ પર ચેતના હોવ એમ જે કેવળ એકાંત પર્યાયના પક્ષમાં પડેલો આત્મા છે, એને પર્યાયનું જ્ઞાન કરીને, પર્યાયની નોંધ કરીને, એનું લક્ષ છોડીને, પોતાના સ્વભાવ સામાન્ય સ્વભાવની પ્રતિનિધિ કરી અને પછી જો રૂચિ થઈ તો ઉદ્યોગમાં આવે, આવે ને આવે રૂચિના જોડે, શ્રદ્ધાના જોડે, શ્રદ્ધાના મળે ઉદ્યોગમાં આવી જાય છે. પણ એ જ્ઞાનનો પક્ષ છે, ના નિકાલ લેવાનો પક્ષ છે. રૂચિ ખોટી છે, શ્રદ્ધા ખોટી છે.
જ્ઞાનનો પક્ષ એટલે
જ્ઞાનનો એટલે વ્યવહાર જ્ઞાનનો પક્ષ, આત્મામાં જવું સ્થાન છે, માર્ગના સ્થાન છે, ઊંઘમાં છે, ખ્યાલ બધી આત્મામાં છે. કર્મનો સંબંધ આત્માની આવે થાય છે, કર્મનો ઉદય આવે છે, વીર એમાં જોડાય છે. શું કહ્યું? એ બધો વ્યવહારનો પક્ષ છે, વીર જોડાતો નથી કર્મના ઉદયમાં અને સુભાષ રૂપે પડમતો નથી. પોતાના પર્યાય પક્ષ નો અનુભવ છે અનાધિકાર થી લેવાય. ગામ નો બંધન ની કથા તો સાંભળી છે, અનુભવ પણ કર્યો છે, પરિચયમાં પણ એ તત્વ આવ્યું છે. પણ પરિણામ માત્ર થી જે ભગવાન આત્મા નિરાવરણ અને વાતમય આ
કરીને પછી માત્ર આશ્રમ બંધુ વિકાસ કરે
હું તો જ્ઞાન લઈશ બસ. પેલા ગુરુ નું અવલંબન લઈએ, આગમ નું અવલંબન લઈએ, પણ જયારે વિજય થાય ત્યારે મને અંદર માંથી સ્ફૂર્ણ આવી છે. સ્ફૂર્ણ અંદર માંથી આવે છે, નિર્ણય ની પક્ષ અનાધિકાર છે, પર્યાય નો પક્ષ ભેદલો અને કા ભેદા ભેદ નો પક્ષ એ પણ વ્યવહાર છે. પ્રમાણ પ્રમાણ વિનો લક્ષણ એવો વ્યવહાર આ બધું આધુનિકા વચન છે. કોઈના પ્રત્યે દ્વેષ ન હોવો
બરાબર,
ઉપેક્ષા હોય પરિણામ છે. પણ એ મારો સ્વભાવ શુભા સ્વભાવ થાય છે, પણ મારો સ્વભાવ ધર્મ છે એ જાણીને એની ઉપેક્ષા કરવી.
ઉપેક્ષા ને દ્વેષ વચ્ચે શું તફાવત?
હું તો કે ઉપેક્ષામાં નિરાશ ભાવ છે, દ્વેષમાં તુષાય છે. ઉપેક્ષામાં એ નિમિત્ત થઈ જાય છે, દ્વેષમાં એ નિમિત્ત થઈ જાય છે. રાત ફરિયાદ
મોટો
ફેર છે કે બદલાય થાય એ કોઈ પણ નિમિત્ત બનાવે છે. એનો આશ્રય કરવા નાશવાન કર્યા એમ જાણીને અવલંબન લવ નો શિકારી ના અવલંબન ને લેતો ક્ષણિક પર્યાય ને પણ જાણતો, પણ એકાંતે પર્યાય ને ન જાણતો, નાયક ને જાણતા પર્યાય ને જાણે છે જ્ઞાની.
એકાંતે પર્યાય
ન જાણતો, નાયક ને જાણતા જાણતા પર્યાય ને ક્યારે કે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન વ્યવહાર જાણવાનું જોઈને પર્યાય ને જાણે તો એ પર્યાય નું જાણતું નથી. પર્યાય ભેદ થતી નથી, પણ પર્યાય વિકાતમાં નિમિત્ત થઈ જાય છે. પર્યાય માં અમૃત થઈ જાય છે, અંદર ગયું અને પર્યાય પત્ર રમત એમાં છે બસ. પછી આ પર્યાય ના વિસ્તારો જેટલા વિસ્તારો છે એ બધા પર્યાય નો જમ્મુ સ્થાન બાજના સ્થાન જીવ સમાજ પરિણામ છે. જીવ નથી પાત્રો પણ જીવ ના પરિણામ જે પણ છે જીવ નથી, સંબંધ કરાવતો જીવ ના પરિણામ જે પણ છે જીવ નથી, જીવ એના વિભિન્ન છે. જો સંવાદ જીવ હોય તો જીવ જુદો નામ ના હોય, એ નામ જુદા છે. જીવ અને સંવાદ, જીવ અને નિવેદા, જીવ અને મૌ, આ તો વાંચન જેવું
છે. દરિયા બંધ વગર નો ભાવ બંધ થઈ શકે એવા બંધ થી જીવ ને શું નુકસાન?
ત્યારે
ભાવ બનશે
અને દ્રવ્ય પણ થતો નથી, તો દ્રવ્ય બંધ ન થતો હોય તો એ પર્યાય ને ભાવબંધ કહેવાય કે ન કહેવાય, કેવો પ્રશ્ન છે? અને એમાં જીવને નુકસાન શું થાય કે ભાવબંધ થાય, એમાં કઈ જીવને નુકસાન થતું નથી. કેમ કે નવા કર્મ ના બંધનું કારણ નથી, માટે ભાવબંધ જીવને શું નુકસાન થાય એમ પ્રશ્ન છે. તો જે સ્થિતિઓ બહિર્ભૂત થાય છે, આત્માના ઘાતક નો ભાવ છે. બાકી દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવવિધિ જીતવાનું કરવાયું, ભાવવિધિ આ કુલતા ને ઉત્પન્ન કરનાર છે. માટે એ છે ભાવવિધિ ઉપાધે પ્રગટ કરવા માટે પણ ઉપાધિ નથી. જેમ કે તે આત્માને પ્રતીત કરતી નથી, ભાવિ આત્માને પ્રતીત કરતો નથી. હવે ભરપદાર જણાય કે નાની પર્યાય વાત ચાલે, ભરપદાર જણાય કે એક નાની પર્યાય ભ્રાંતિ કરી શરૂ કરવું હવે ભાવ બંધ છે. પોતાના આ પાપ લેવું કરવા જેવું
કરતા કેવી રીતે
થઈ ગયું હશે. ત્રણ દિન પછી ફાંકી જાય, ત્રણ દિન પછી સમજી જાય, ત્રણ દિન ની મુદત છે. એ ત્રણ દિન માં આટલું તકલીફ રહી ગઈ, ખરાબ થઈ ગયું. ફાંકી ફાંકી કઈ ના રહી. શરીર એટલે જે જુદા પડી જાય, પણ શરીર માં મમતા છૂટી ગઈ, ફાંકી લાગે રટકાયો. હા, ભાવ મને બંધ થઈ ગયું. કેટલાક ભાઈઓ હતા એને માગણી કરી, અહીંયા સોમદેવ ના સંઘાયો ત્યાં માગણી છે, આપણા દર્શન ની ભાવ રાખે ભલે કરો. રૂમ ખોલ્યો એ તો આ છોકરો ભાઈ વસ્તુ છે એને માફી ની સજા થઈ ગઈ. આપણે આ ભય નથી બતાવો, પણ એનું વર્ણન છે. તમે તમે ભાવ વર્ણ તો જ્ઞાન પોતાના આત્માને છોડીને પરની એકાંતમાં જાણવા લોકાય છે. ભાવમરણ જ્ઞાન નું છે. પરની પ્રતિ કરે કે શ્રદ્ધાનું ભાવમરણ છે, રાગમાં રખાય કે ચારિત્ર નું ભાવમરણ છે. જ્ઞાનની પર્યાય જેની જ્ઞાયકની છે એને પ્રસિદ્ધ કરતા એકાંતે પરનીને પ્રસિદ્ધ કરે છે. એ જ્ઞાનની પર્યાય નું ભાવમરણ છે. અતિવ્ય જ્ઞાન નો અભાવ છે, એ ભાવ નિખંત જ્ઞાન પ્રગટ થઈ છે. એ જ્ઞાન ની પર્યાય નું ભાવ મળે છે. અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં લેતો નથી, નવ તત્વ ને શ્રદ્ધામાં રાખે છે. એ શ્રદ્ધા ની પર્યાય નું ભાવ મળે છે. અને રાગમાં લીન થઈ જાય છે સમયે સમયે એકાકાર. એ ચારિત્ર ની પર્યાય નું ભાવ મળે છે. એ ગર્ભાધરણ ચારિત્ર નો ઘાત થાય છે. એમાં સાથે બેસીને ખાવ.
બધાને પૂરેપૂરું જોઈએ તો કેવી રીતે
બધાને પૂરેપૂરું મળે? બધાએ સવાલ નહીં, બધાને પૂરું મળે. રુચિ ગુરવા રુચિ આત્મા ની ગરો તો ઉપયોગ માં આવી જાય તો પૂરું
મળી જાય.
મળી જાય રુચિ કરવી એ નવ કરવી અગ્રેવી ઉપયોગ બહિર્મુખી એવી રુચિ કરે છે. ઉપયોગ અંદર ક્યાંથી થાય? અરે ઉપયોગમાં ઉપયોગ જણાય છે, ઉપયોગમાં રૂપિયો જણાતું નથી. ઉપયોગમાં ક્રોધ તો છે નહીં, પણ ઉપયોગમાં ક્રોધ જણાતો નથી. ઉપયોગમાં ઉપયોગ જણાય છે, પછી તો ઉપયોગ પછી જણાય છે. અને પરમાત્મા સંવર્ત સાથે રીતમાં ખોટો તો છે નહીં પણ ખોટો જણાય છે કે એની દરેક તારી નિમિત્ત પર ઘટી છે પણ મને તો દર્પણ જ જણાય છે દર્પણ તળાવમાં તારા છે એમ જણાતું નથી તારા જણાય છે એમ જણાતું નથી પાણીમાં પાણી જણાય છે એટલે તારા જણાય છે એમ પણ જણાતું નથી પાણીને પાણીને ફરતા જણાય છે એમ જણાતો આવી છે ઠીક છે
આત્મા ઉપર લો
આત્મા ઉપર ઉતારવા એને આત્મા છે એમાં રામ છે બહુ થાય છે એમ જણાતા નથી એમાં થાય છે એમ જણાતું નથી અને રાગદ્વેષ ને હું જાણું છું એમ જણાતું નથી રાગદ્વેષ જેવા જણાય છે એવા જ્ઞાન ને જાણતો નથી પણ જ્ઞાયક જણાય છે એવા જ્ઞાન ને જાણું છું તો જ્ઞાન જ હા અંદર માં જવાની કળા છે આત્મામાં રાગાદી થાય છે એમ જણાય છે તો રાગમાં હું ને હુમાં રાગી અપ્રતિબુદ્ધ નું લક્ષણ છે જયારે લાગે કેટલું સરળ છે દુઃખ થાય છે જીવમાં સ્વીકાર કર્યો જીવમાં દુઃખ થાય તે જીવ જોયો જેમાં દુઃખ થાય તે જીવ જ નથી એ તો ભગવાને આશ્રમ તત્વ કહ્યું છે આશ્રમ નું લક્ષણ આ દુઃખતા છે કે નહીં આ બધા વચનો છે કે નહીં આકુરતા જેમાં થાય તે જીવનો તે આશ્રમ લક્ષણ છે પ્રભુ સાંભળ બાપુ શાંતિ દીકરા માટે જે છે કે રાજદેશો આત્મા માં થતા નથી કેમ કે આત્મા જ્ઞાન છે રાજની આત્મા એમ જાણીને એનું ભેદ જ્ઞાન કરું પ્રથમ પછી આ રાગ મારા જ્ઞાનમાં જણાય છે તો પણ એને આત્માનું લક્ષ થતું નથી રાગ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય ને જાણું છું જેના સમજવાળી જ્ઞાનની પર્યાય ને જાણું છું એને આત્મલક્ષ થતું નથી આ બધા શાસ્ત્રોમાં લખાણ કેવો મારા ઘરની વાત બાપુ નથી હો આ રાગ જણાય છે એવી જ્ઞાનની પર્યાય ને પણ જાણતો નથી અને આ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભેદરૂપ જણાય છે એવી જ્ઞાનની પર્યાય ને પણ જાણતો નથી હવે પણ હું જ્ઞાયક ને જાણું છું ત્યારે એને આત્માનો અનુભવ થઈ જાય છે બહારથી છૂટતા છૂટતા આ અંદર માં આવે છે જ્ઞાયક ને શ્રદ્ધામાં લીધો છે એ શ્રદ્ધામાં લીધેલા જ્ઞાયક ને ઉપયોગમાં લઈ લે છે રૂચિમાં લીધો છે જ્ઞાયક ને એને ઉપયોગમાં જયારે લે છે એ જ સમયે સમય પ્રશ્ન સંવિધાન કરે થાય છે આ રૂચિ નો પ્રશ્ન છે એના આધારે વાત કરું છું એક વિષય એવો છે આ દ્રિવેદી મુનિ ની ક્યાં ભૂલ થાય છે વિદ્યા નો પાટી પ્રવસ્થાનમાં
છે બીજો નંબર
પ્રવચન સારમાં એક વાત એવી આવી છે કે હું છ દ્રવ્ય જાણું છું અજ્ઞાન પછી છ દ્રવ્યના જાણનારા ને આત્માને હું જાણું જો આત્મા આવ્યો એનો તો હું જાણું છો તો એ તો બહાર છે બહુ પેલી બહુ પણ છ દ્રવ્ય જેમાં જણાય કે એવા આત્માને જાણું છું છ દ્રવ્યના જાણનારા આત્માને જાણું છું કેમ કે છ દ્રવ્ય જૈન સિવાય બીજે ન હોય જૈન સિવાય એટલે જૈન તો છે છ દ્રવ્યના જાણનારા ના આત્માને જાણું છું એ અજ્ઞાન છે ત્યારે શું કરવાનું કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું જૈનના સંબંધ વિના એકલા ગ્રાહે ભગવાન જ્ઞાન કરું છું એવું પાઠ છે જો મન માંથી શકો 239 નંબરની ગાથા છે આ વિષય મોક્ષાર પ્રકાશમાં લીધો છે મોક્ષાર પ્રકાશે આમાંથી લીધો અંદરમાં જવા માટેની વાત છે પરને પરને તો અનંત કાપી જાણતો આવે છે. એક રીતે જાણ્યું, બે રીતે જાણ્યું, ત્રણ રીતે ને જાણ્યું, પણ જાણનારા આત્મા ને એક સમય પણ એને જાણ્યો નથી. જાણ્યો હોત તો આ સ્થિતિ ન હોત. સકળ ટીકા 240 ચરણાની યોગ ટીકા પાછું ચરણાની યોગ માની 240 સકળ આગમ ના સાર ને મધ્યમાં રહેલા આમળા સમાન કર્યો હોવા તો દ્રવ્ય આ મધ્યમાં દેખાય. આ સદ્રવ્ય ભગવાને કહ્યા સમાન કર્યો હોવા અસ્તામત સ્પષ્ટ જાણતો હોવાથી અસ્પષ્ટ નથી. સદ્રવ્ય નું જ્ઞાન એને જેમ સદ્રવ્ય ભગવાને કહ્યા છે એમ જાણે છે. જે પુરુષ ભૂત વર્તમાન ભાવિ સ્વઉચિત પર્યાયો સહિત અશેષ દ્રવ્ય સમૂહ ને સંપૂર્ણ દ્રવ્ય સમૂહ ને જાણનારા આત્મા ને જાણે છે. છ દ્રવ્ય ને જાણે છે એ વાંચવામાં લીધી જ નથી. છ દ્રવ્ય ના જાણનારો જે આત્મા છે, છ દ્રવ્ય ને કોણ જાણે? કઈ આ પુગમ ને જાણે, ત્યારે કોણ જાણે? હું જાણું. કોને જાણ કે છ દ્રવ્ય ને? છ દ્રવ્ય જાણ કે છ દ્રવ્ય જેમાં જણાય એને જાણ કે ના છ દ્રવ્ય જેમાં જણાય એને જાણું છું. જાણનારા આત્માને જાણે છે એવા આત્માને શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે. તે પુરુષને આગમ જ્ઞાન તત્વા સદાન સંયમ તત્વનું યુગપદ પણ હોવા છતાં પણ આટલો નિર્વિચાર વ્યવહાર આગમ જ્ઞાન તત્વા સિદ્ધાંત અને પાંચ મહાવર્તનો નિર્વિચાર પણ વાલ્મીકાઈ મોનું કરે છે. હોવા છતાં પણ જો તે પુરુષ જરાક મોહમળ વડે લિપ્ત હોવાને લીધે શરીરાદી પ્રત્યેની મૂર્છા વડે ઉપરક્ત રહેવાથી નિરુપરાધ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, જ્ઞાનમય આત્માને જાણતો નથી, અનુભવતો નથી, તો તે પુરુષ માત્ર કેટલા જરાક મોહ મળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલા કર્મોથી નહીં છૂટતો શકો, સિદ્ધ થતો નથી. આથી આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન તત્વા સદાન તે તત્વનો યુગપદ પણ અસિંચિત કરશે. આ કઈ કાર્યકારી નથી. એનો અર્થ સાધુ નો અભ્યાસ ન કરવો છોડી દેવો એમ નહીં હોય. ઉદ્ધો કોઈ ન લેતા, આ તો જ્યાં આટલો છે એને ધક્કો મારી અંદર માં બે આપણે છદ્રવ્ય નું જ્ઞાન નથી કરવું. આમાં ચોખ્ખું લીધું છે. છદ્રવ્ય નું જ્ઞાન નથી કરવું તો દુકાન જઈને એનું તો જ્ઞાન કરવું છે ને કાપડ લઈને એનું કાઢ્યું તો કરવું છે. કાકી એમ જોયું નહીં. એ તો પાપ ના પરિણામ માં એને તો આગમ નિમિત્ત પણ છોડી દીધું. તો ઉપાદાન માં તો ક્યાંથી આવે? આ જિનાકમાં ઊંચે ઊંચે ચડવાની વાત હોય, ઊંચે ઉતરવાની વાત હોય જ નહીં. છ દ્રવ્યને જાણીને અટકતો છે, અટકો છે, એને જ્ઞાયકને જાણતો નથી. એને હવે જ્ઞાયકને સન્મુખિત થઈ ગયા છે.
ભાઈનો પ્રશ્ન છે કે મનમાં હું શુદ્ધાત્મા છું એવા વિચારો આવે છે, પછી અંદર નથી જવા તમને બાર ઇન્દ્રિય જ્ઞાનમાં ઉપયોગ ક્યારે જાય છે, તો એમ થતું કેવી રીતે રૂચિ?
એની રૂચિ છે કે ઉપરને જાણવું જોઈએ, રૂચિ અંદર જવા દેતી નથી. રૂચિ ખોટી છે. ઉપરને કરો છો ને પરને જાણવું જોઈએ રૂચિ પછી. ગમે એટલા મનના સંગે આત્માનો ભળા ભળે, રૂચિ શ્રદ્ધા ખોટી છે. આત્મા વિશે એવો આત્મા છે એવો શ્રદ્ધા જ્ઞાનમાં લેતો નથી. શ્રદ્ધાના વિષય પડે એનું બળ નથી આવતું, જ્ઞાનના વિષયમાં બળ આવે છે. જ્ઞાનના વિષય તરફ એનું બળ ઝૂકે છે, પણ શ્રદ્ધાના વિષય તરફે એનું બળ આવતો નથી. એટલે રૂચિ થતી નથી, એનો ઉપયોગ એમાં આવતો નથી. એ પૂજ્ય બેન છે એનું વાક્ય. એને તો પહેલામાં પહેલો તો નવતત્વ છબીનું જ્ઞાન કરી અને નવતત્વના ભેદમાં ભગવાન આત્મા છુપાયેલો છે જે શુદ્ધ નહીં નો વિષય છે એને વારંવાર એ પરિણામથી રહી છું એ બારમાં લેવું જોઈએ. કેમ કે પરિણામથી સહિત નું એવું પ્રધાન છે, પરિણામથી સહિત નું અજ્ઞાની નું પ્રધાન વિખ્યાત છે. અને પરિણામ નું સહિત નું એવું અજ્ઞાની નું જે પ્રધાન છે એ વિખ્યાત છે. એવા એવા એક તો પર્યાય ને કહ્યું છે, એ પર્યાય થી બેન જુદો આત્મા છું એમ વારંવાર એ ભેદ જ્ઞાન કરવું જોઈએ. દ્રવ્ય ને પર્યાય વચ્ચે ભેદ જ્ઞાન છે તો નિયમકારમાં એ વાત કીધી છે. હા, સંતો તો બધું કહી ગયા છે પણ એનું જ્ઞાન એ ક્યાંય તો કામ સારું એવું છે. સામાન્ય જીવ તત્વ જે દ્રષ્ટિનો વિષય છે એવો જે જીવ તત્વ વચિત સદગુણો સહિત વિશે છે, એટલે કેવળ જ્ઞાન રૂપે આત્મા વચિત પરણે છે, મુક્ત થાય જાય પર્યત્ન પરણે છે, વિશે છે, દેખાય છે. કોણ? જીવ તત્વ વચિત કોઈ વખતે મોક્ષ રૂપે પરણે છે, કેવળ જ્ઞાન રૂપે પરણે છે એ પણ જણાય છે, દેખાય છે, જ્ઞાન કરાવતા હોય છે. જ્ઞાન કરાવીને એમાં બી સદન વિજ આપી દીધી વચિત અધુર રૂપ ગુણો થઈ પૂછે છે. સાધક થાય તો અપૂર્ણ સુખ પર્યાય રૂપે પણ એ પરમે છે, વિજય છે. વચિત જ્ઞાન, સુખ જ્ઞાન, અવજ્ઞાન, મનુપર્ય જ્ઞાન, ગમે જ્ઞાન ની વાત છે. વચિત સહજ પર્યાયો સહિત પૂછે છે. વચિત એ અગુરુ રમુ ગુણ પર્યાય રૂપે પ્રણમ તો દેખાય છે, દેખાય છે, એ પરમે છે. અને વચિત અશુભ પર્યાયો સહિત મિલશે છે. જોતા અવસ્થામાં અશુભ પર્યાયો સહિત પડવે છે, નરનારકાની એમ પણ જણાય છે. આ બધાથી મહામંત્ર છે, હો એક તે દરો પાર થાય એવું છે. આ બીજે બેનથી કે તે કે રૂચિ પડતા આ કે ના પર્યાય ની સહિત જ આત્મા હો. રૂચિ ખોટી છે, જ્ઞાન સાથે કરવા જાય છે, બધા ખોટી થાય છે. આ બધાથી સહિત હોવા છતાં એ જે પરિણામ કેવળ જ્ઞાન, સાધકની પર્યાય, અધુરની પર્યાય, અશુદ્ધ પર્યાય, આ બધા પરિણામથી સહિત હોવા છતાં પણ જે બધાથી જે રહી છે, ઉપરના પરિણામ કયા એનાથી જે રહી છે, એવા આ જીવ તત્વને હું આ પર્યાય તત્વ નહીં, આ જીવ તત્વ જે આનાથી એ પર્યાયથી રહી છે એવા જીવ તત્વને હું તત્વ અર્થની સિદ્ધિ માટે સદા નમું છું, આવું છું. તત્વ અર્થ મોક્ષની સિદ્ધિ માટે હું આવા શુદ્ધાત્માને નિરંતર આવું છું, હું એનું અવલંબન લઈને પડું. પર્યાયથી સહિત માયકો પર્યાયથી રહી જો થાય તો એકાંત થઈ જશે. એકાંત ના ભયથી અને અનેકાંત ના લોભથી તમે એકાંત માં આવી શકતો નથી, તેને તમે અનેક કાંત નું જ્ઞાન પણ થઈ શકતો હવે આ શબ્દો તો બધા પરિચિત છે, કઈ આ પરિચિત અપરિચિત નથી. તો ગુરુદેવ તો એ બધો ચાલુ હે તો શું ચાલુ ગુરુ શું કહે? ગુરુ તો બધું નથી ત્યાં. આ પર્યાય ઓછી સહિત હોવા છતાં જો જ્ઞાન કરાયું કે નહીં હે પ્રમાણમાં લાવ્યા પેલા દર્દીની મીટિંગ નથી. પર્યાય વસ્તુ છે ને એવું છે નહીં, પર્યાય સહિત આત્મા છે. પર્યાય સહિત હોવા છતાં પણ એકાંત પર્યાય સહિત નથી અને સરસા પર્યાયથી રહી પણ નથી. આ બધાથી સહિત હોવા છતાં જે જીવ તત્વ આ બધાથી રહી છે ઉપરની વાત કરી વિનાથી મન મુક્તિ પ્રમત્ત પ્રમતિ રહી છે એવા જીવ તત્વને સગળ અર્થની સ્થિતિ માટે ચારિત્રવંત મોક્ષી સિદ્ધિ માટે એને ભારે જે બને છે વિદ્યાદર્શિ ગમ્ય દર્શન એવું સાધ્ય છે કે સકળ અર્થ એને એ જ અર્થ છે વિદ્યાદર્શિને અર્થ એને પ્રાપ્તિ ગમ્ય દર્શન એની સિદ્ધિ ને અર્થે હું આ જીવ સફળે સદા હું ચોખાવું છું એટલે તમે વિચારી ના એ રોકી પડતાઓનું જીવ છે પછી રોકી પૂરણ થાય જ્ઞાનના વિષયમાં રુચિ જામી ગઈ છે શ્રદ્ધાના વિષયમાં રુચિ આવતી શ્રદ્ધાનો વિષય શહીદ મહારાજા છે એટલે સાહેબ તમે કરવું જોઈએ સાહેબ તમે અત્યારે સાક્ષીમાં પછી અરિયન થઈને મોક્ષમાં નિરાશ છે તો મોક્ષમાં જાય એટલે શ્રદ્ધાનો વિષય ફરિયાદ હોય છે અરે શ્રદ્ધાની પર્યાયનો વિષય છે જોતા ગોતા ને જે મહારાજે શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં લીધો એ અત્યારે પણ શ્રદ્ધાનો વિષય એવો જ વરાય છે કે શ્રદ્ધાનો વિષય ભરી જતો હોય છે તેવો જ્ઞાન થાય ત્યારે
માફી થાય
શ્રદ્ધાના વિષયના ઉપેક્ષા છે જ્ઞાનના વિષયમાં એમને એમ પોતા ખાધા કરે
જ્ઞાન ના વિષય માં શ્રદ્ધા નો વિષય એટલે ધારવામાં શ્રદ્ધા નો વિષય નહીં આવતો
જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવતો જ છે નવ તત્વ છ દ્રવ્યો એ જાણવાનો વિષય જ્ઞાનનો વિષય છે વ્યવહાર નિયમ વિષય છે પણ એને જો શ્રદ્ધાનો વિષય બનાવી દઈએ તો દૂધ આત્મા એની દ્રષ્ટિમાં આવી શકે નહીં એ જ્ઞાનના વિષય જે જ્ઞાનના વિષયને રાખીને એમાંથી શ્રદ્ધાનો વિષય શુદ્ધ ખેંચી લેવો જોઈએ શ્રદ્ધાના વિષયને શ્રદ્ધામાં લઈને અનુભવ કરી અને પછી નવ તત્વનું એનું જાણવું થતું છે
જાણે છે
શ્રદ્ધાનો વિષય બનાવતો નથી માટે હે છે શ્રદ્ધા અપેક્ષા એ દુષ્પર્યાય જ્ઞાની ને હે છે જ્ઞાની અપેક્ષા એ તેની અપેક્ષા એ ગમે છે કે કઈ બદલે નથી શ્રદ્ધા પતલી છે તમે જ્ઞાન ત્યાં પછી પછી પર્યાય ને આત્મા માનતો હોય છે પેલા તો નડે ને આત્મા માન્યું શ્રદ્ધા થઈ અને પછી તમે જ્ઞાન પ્રગટ શું શુદ્ધ થઈ જાય કે આત્મા કેમ શ્રદ્ધા વિષય બની જતો છે ત્રણ કાળમાં બને નહીં તો શ્રદ્ધા રહી નથી શુદ્ધ રહી ગઈ શુદ્ધ થઈ જાય મર્યાદિત
થઈ જાય એટલે એક જ સતને જોવાના બે અંદર
દ્રષ્ટિકોણ એક જ ભાવને જોનારી બે દ્રષ્ટિ સર્વજ્ઞ કઈ એક જ ભાવ છે સમય તત્વની પર્યાય આત્મા પણ છે સમય તત્વની પર્યાય હવે દીક્ષામાં આત્મા છે એ દીક્ષામાં એ પર્યાય છે એમાં આત્મબુદ્ધિ થતી નથી માટે શ્રદ્ધા અપેક્ષા એ પર રહી જાય છે સમય તત્વની પર્યાય આવી વસ્તુ છે ભાઈ આ તો જ્યાં જ્યાં જે જે યુદ્ધ છે ત્યાં સમજવું એટલે વિરુદ્ધ સાથે સમજવા વિરુદ્ધ સાથે સમજે તો વિરોધ કરી જાય છે એમ આગમનું વચન છે જો વિરુક્ષા અને પ્રયોજન શું પ્રયોજન થઈ ગયે છે અને કઈ નુકસાન વાત પસંદ છે અત્યારે શું ચિંત કરવા માંગે છે એટલી જ મર્યાદાથી સમજે તો મુક્ષોમાં મતભેદ ઉત્પન્ન થાય નહીં વિરુક્ષા ન સમજે કે મતભેદો વસ્તુ વિરોધ કરી જાય વિરોધ ક્યાં છે વસ્તુમાં નિત્ય ને નીચે હોવા છતાં વિરોધ નથી લે વિરોધ કરી જાય કે ચારવાળી વિરોધ અંતર્મુખ થઈને જ્યાં નિત્યનો લીધો નીચે નીચે નું ભેદ જ્ઞાન એને થઈ જાય છે, વિરોધ થઈ જાય છે. નીચે નીચે
પછી સાચી વાત એમાં બે માંથી કઈ એક આમાં જવાનું છે એમ જ
જેમ છે એમ પછી જાણવું, પછી આમાં જવું ને આમાં ન જવું એ કઈ રહેતો. એક જ સપને નીચે પહોંચ્યું અને એક સપને નીચે કહ્યું હા એ જઈને નીકળી છે. સંસારી જીવ શુદ્ધ છે કે હા, અશુદ્ધ છે કે હા, આશ્રમ વસ્તુ છે કે જીવ કે જીવ શુદ્ધ હા. જાણીને વ્યવહાર નહીં ને અધિક છોડશે તો નીચે માંથી ને સ્વાસ્થિક નીચે નહીં વળે છોડશે તો સમય નથી થઈ જશે. અધિક વ્યવહાર નો ત્યાગ થઈ શકતો નથી, ગ્રહણ પૂર્વ ત્યાગ થાય. સ્વાસ્થિક નીચે નહીં વળે વ્યવહાર નો ત્યાગ થાય. ઉપર નહીં જાણતો નથી, પાંચ જાણતો નથી, જાણતો નથી બધું છે. મને જાણતા એકાદ તેને કહ્યું કે ખરેખર મને નાયક પર જણાતો નથી. એમ સ્વાસ્થિક નીચે નહીં વળે સર્વજ્ઞ ભગવાને વ્યવહાર નો નિષેધ કર્યો છે, એમાં જો ધ્યાન પડાયું છે એમ પર આપી સગળો વ્યવહાર સ્વાસ્થિક નીચે વળે પડાયો છે. અધરથી એ છૂટી શકતો, અધરથી જોડવા જાય તો નિશ્ચ્યાભા અને સ્વાસ્થિક નીચે નહીં વળે અવલંબન વિચાર વિના વ્યવહાર ને ઉપાદે માને તો વ્યવહાર ભા અને દ્રેવ પર્યાય ને શ્રદ્ધા માં લે તો પ્રમાણા ભા. એને જો શ્રદ્ધા નો વિષય બનાવે તો પ્રમાણા ભાસ છે, પ્રમાણ ના નથી.
જેના જે સમય જે પરિણામ થાય છે પોતપોતાના સમસ્ત પરિણામો બધા પોતપોતાના અવસરમાં એટલે કાળમાં હું ક્ષેત્ર હતું પોતપોતાના પરિણામો અવસરમાં પ્રગટ સમસ્ત પરિણામોમાં પછી પછીના અવસરો એ પછી પછીના પરિણામો ભવિષ્યના પણ તેના સમય થવાના પછી પછી વર્તમાનમાં થયા પોતે અને જીતી ગયા એ થયા ગયા વયમાં ગયા થવા થશે ઉત્પાદમાં અને વર્તમાનમાં પણ એ ઉત્પાદ છે એ ધ્રુવ તો એ કે દરેક ને પાછું છે 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 આવી વ્યાખ્યા હવે વાદ વિવાદે કઈ પાર પડે એવું નથી બાપુ. હા આ રીતે જેને ખાય છે ત્યાં કાલ લંબી પાકી ગઈ. પોતાના અવસરે પરિણામ થાય એ પછી પછીના અવસરે તે કાળે તે થાય, પહેલાના અવસરમાં તે કાળે થઈ ગયા. બધા પરિણામોમાં